તારીખ 17/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 469-472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182.
સૌથી અભિન્ન ભાવના છે, જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. પછી કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે. યોગ્યતાવશ થોડો ફેરફાર જે હોય છે એમાં પણ જ્યાં જ્યાં કરુણા બુદ્ધિનો પ્રકાર છે ત્યાં વિશેષ વિશેષ સ્ફૂર્તિ થાય છે. એટલે કે જેના પ્રત્યે કરુણા આવે છે તેના પ્રત્યે વિશેષ એનું હિત થવાનો ભાવ રહે છે. પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યેથી તે પ્રત્યે વર્તવાનો કાંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. સંકલ્પ છે નિર્ણય. કોઈ વિષમપણાથી એટલે રાગ દ્વેષને વશ, મોહને વશ કે પરિગ્રહ આદિના કારણથી એટલે કાંઈ લોભથી કોઈના પ્રત્યે કાંઈ પણ વર્તના કરવાનો આત્મામાં વિચાર થતો હોય, સંકલ્પ વિકલ્પ થતો હોય એવું જણાતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે એ વિષયમાં બીજો કોઈ વિકલ્પ નથી. અવિકલ્પ એટલે બીજો કોઈ વિકલ્પ નથી. જે કહ્યું તે એક જ પ્રકાર છે એમાં બીજો કોઈ વિકલ્પ નથી. વિશેષ શું કહીએ? અમારે કાંઈ અમારું નથી કે બીજું નથી કે બીજાનું નથી કે બીજું નથી. કાંઈ અમારું નથી, કાંઈ બીજાનું નથી કે કાંઈ બીજું નથી. જેમ છે તેમ છે, જેમ છે તેમ જાણવું છે અને જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. બધાના આત્માઓ પ્રત્યે એવી જ સ્થિતિ અમારી વર્તે છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. ઉદયમાં પણ વર્તીએ છીએ ત્યાં સર્વ પ્રકારનું જે અમારું વર્તન છે એમાં ક્યાંય કપટ નથી. એકદમ સરળતા છે એમ કહે છે. જેવું મનમાં તેવું વચનમાં તેવું કાયાના વર્તનમાં એક સરખો. સામાન્ય રીતે સંસારી પ્રાણીને એ પ્રકાર ઓછો હોય છે. મનમાં કાંઈ હોય, દેખાવ કાંઈક કરે અથવા પોતાનો દેખાવ બને એટલો સારો કરે એવું ખરેખર પરિણમન ન હોય પણ દેખાવ તો સારો રાખે એ પ્રકાર નથી એમ કહે છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. ઉદયની વર્તના પણ નિષ્કપટપણાથી છે. કોઈની સાથે કપટભાવથી વર્તતા નથી. સમ વિષમતા નથી. આને આની આની સાથે વધારે, આની સાથે ઓછું એવું પણ નથી. સહજાનંદ સ્થિતિ છે અને આત્માની જે સ્થિતિ છે એ સહજાનંદ સ્વરૂપ છે, સહજ પ્રસન્નતારૂપ છે. એમ કોઈ આકુલતા નથી, કોઈ અસમાધાન નથી, કોઈ ક્લેશ નથી, કોઈ દુઃખ નથી. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ બુદ્ધિ ઘટે નહીં અથવા હોય નહીં, અને આવી સ્થિતિમાં બીજા પદાર્થને વિશે કોઈ સુખની કલ્પના નહીં હોવાને લીધે આસક્ત થવાનું કારણ તો સુખની કલ્પના છે. કોઈ સુખની કલ્પના નહીં હોવાને લીધે ક્યાંય પણ આસક્ત બુદ્ધિ ઘટતી હોત નથી અથવા હોઈ શકે પણ નહીં. આવી પોતાની સહજ સ્થિતિ જે છે એ બતાવી છે. બીજા આત્માઓ પ્રત્યેની વર્તણા કેવી છે અને બીજા જીવો પ્રત્યે કરુણા બુદ્ધિ કેટલી છે એ વિષય સ્પષ્ટ થયો છે. વિશેષ સ્પષ્ટતા એ કરી છે કે સ્ત્રી આદિ જે કુટુંબમાં જે આત્માઓ છે અને એ સિવાયના જે આત્માઓ છે, બીજા આત્માઓ છે, એમાં પણ અમને કાંઈ તફાવત નથી. બધાને એક સરખી નજરે જોઈએ છીએ અને સર્વનું આત્મહિત થાવ એવી અમારે સ્પષ્ટપણે નિષ્કપટપણે બુદ્ધિ અથવા અભિપ્રાય વર્તી રહ્યો છે. ચારસો સિત્તેર ત્રિભુવનભાઈ ઉપરનો પત્ર છે. આગળ એક પત્ર જે 467 ચાલ્યો એ પણ ઘણું કરીને ત્રિભુવન માણેકચંદ ઉપરનો છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. અમારો અભિપ્રાય છે એટલું જ નહીં, જેટલા મહાપુરુષો થયા એ બધાનો આ અભિપ્રાય છે કે કોઈ જીવને જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય. અભિન્ન બુદ્ધિ થાય એટલે પરમ પ્રેમ ઉત્પન્ન થાય, અત્યંત લાગણી હોય. જેમ દેહથી અભિન્ન બુદ્ધિ છે તો દેહની સાવધાની વર્તે છે, દેહનું મમત્વ વર્તે છે, પોતાપણું વર્તે છે, કાંઈ પણ અનિષ્ટ ન થાય એ પ્રકારનું પરિણમન સદાય નિરંતર ચાલુ રહે છે. એમ જ્ઞાની પુરુષ પ્રત્યે પણ એવી પરમ પ્રેમની બુદ્ધિ થાય, અત્યંત લાગણી વાળી બુદ્ધિ, કે કાંઈ થવું હોય તો ભલે મને થાય પણ એમને કાંઈ થવું જોઈએ, એવું જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે. આવો જે પ્રકાર ઉત્પન્ન થાય તો જેને અભિન્ન બુદ્ધિ થાય છે એવા જીવનું અવશ્ય કલ્યાણ થશે, અવશ્ય કલ્યાણ થશે એવું મહાત્મા પુરુષોને સારી રીતે, મોટો એટલે સારી રીતે થયેલો આ નિશ્ચય છે. આ એક એવું લક્ષણ છે કે જેમાં આત્માનું કલ્યાણ નિહિત છે, આત્માનું કલ્યાણ એમાં રહેલું છે, એ જીવનું એમાં અવશ્ય કલ્યાણ થવાની વાત રહેલી છે. મૂળ તો આ ત્રિભુવનભાઈને કૃપાળુદેવ પ્રત્યે જરા વિશેષ બહુમાન અને પ્રેમ હશે એવું લાગે છે એમને અને એમના પત્નીને બંને આ પત્રો પરથી એમ લાગે છે. તમે તથા અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, આત્મા નથી, તમે તથા અન્ય વેદે એટલે તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, તમે તથા તે એટલે બીજા એના ઘરેથી છે, અન્ય વેદે એટલે તમે પુરુષ વેદે છો, એ પુરુષ વેદે નથી પણ દેહ એમનો વર્તે છે. આત્માને એ દ્રષ્ટિએ નથી જોતા. તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે તે બે નારી પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત કરો. બંને નાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા, અભિન્નતા એટલે ભેદભાવ નહીં, એનું નામ અભિન્નતા, બે વચ્ચે ભેદ નહીં એવો જે ભાવ, એવી વિશેષ નિર્મળપણે આવે એમાં નિર્મળતાનો પ્રકાર છે. બીજો કોઈ એની અંદર ક્રોધ માન માયા લોભ આદિ કોઈ પણ કશાયનું કારણ નથી, કશાયનું અવલંબન નથી. એક આત્મહિતને કારણે, આત્મહિતના હેતુને અવલંબીને, બીજા કોઈ પ્રકારે નહીં. વિશેષ નિર્મળપણ આવે તે પ્રકારની વાત પરસ્પર પ્રસંગોપાત કરો. એવી કોઈ વાત નીકળે ત્યારે એ વિશેષ પ્રકારે એવી વાત કરો તે યોગ્ય છે. એટલે કઈ પત્ર એમને લખ્યો હશે એના ઉપરથી એમણે એ વાતને લખ્યું છે કે એ યોગ્ય છે. અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હિત વર્તે, તમારા આપસમાં પણ નિર્મળ હિત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હિત જાત્યાંતર થવું યોગ્ય નથી. એક સાધર્મી તરીકેનો આત્મકલ્યાણમાં સત્સંગ રહે છે. એ અર્થે એ પ્રકારનો પ્રેમ પરસ્પરસ રહે અને બીજો જાત્યાંતર એટલે સંસારિક સંબંધની લાગણી નહીં એમ એને જાત્યાંતર કહ્યું, બીજી જાતનો થયો. ધાર્મિક પ્રેમ બીજો વિષય છે, સાંસારિક પ્રેમ બીજો વિષય છે એમ. એટલે તમારા બંને વચ્ચે નિર્મળ હિત વર્તે તેમ પ્રવર્તવામાં બાદ નથી, એટલે અરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી હોય એનો બાદ નથી, પણ તે જાત્યાંતર થવું યોગ્ય નથી. તે જાત્યાંતર થવું યોગ્ય છે, જાત્યાંતર એટલે આ જાતમાં આવવું યોગ્ય છે, ભૂલી જાતમાં જવું યોગ્ય નથી, સંસારની જાતમાં જવું યોગ્ય નથી. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય છે, પણ તે જાત્યાંતર થવું યોગ્ય છે, આ જાતમાં આવવું યોગ્ય છે. સાધર્મીપણામાં સત્સંગીપણાનો હેતુ નિર્મળ હેતુ હોવો જોઈએ, સંસારિક નહીં. જેવું સ્ત્રી પુરુષને કામાદિ કારણે હેત હોય છે તેવું હેત નહીં, આ સ્પષ્ટ કર્યું. પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિ રાગ છે એમ, એક સરખો એક રાગ છે એમ, એક પ્રકારનો પ્રશસ્ત રાગ છે એવું બે એક ગુરુ પ્રત્યેનું શિષ્ય પણ જોઈને એટલે એક ગુરુ પ્રત્યે બે શિષ્યને બહુમાન હોય તો એક સરખી સ્થિતિ થઈ ને એ પ્રકારે જોઈને. અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણીને, અને ઘરમાં સાથે હોવાથી અરસપરસનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઈ જેવી બુદ્ધિએ, સાધર્મી ભાઈ જેવી બુદ્ધિએ તેવી રીતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. અને જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે, જરા પણ અંતર રાખવા જેવો નથી. જ્ઞાની પુરુષ અને પોતાની વચ્ચે કોઈ અંતર રાખવા જેવું નથી. જેમ પોતાની જાત વિશે પોતાને અંતર નથી એવી રીતે એમ સાવ ટાળવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગ વાસિષ્ઠાદિ વાંચવા યોગ્ય છે, એમને ગ્રંથ વાંચવા વિશેની ભલામણ છે. આ પત્તાનો અર્થ એટલે આ પોસ્ટકાર્ડમાં જે વાત લખી છે તમને જે સમજાય તે લખજો. તમે આમાં શું સમજ્યા છો એ એને પોતાને આ વાત ઉપર કેટલી સમજણ આવી છે એ પણ પૂછાવી દીધું કે પોતે શું સમજે છે, આમ કહેવા માંગે છે એની પાછળ એમને શું સમજણ આવી એ પણ પૂછાયું છે. સારાંશ એ નીકળે છે આ પત્રનો કે જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન ભાવ એટલે પરમ પ્રેમ આવવો જોઈએ મુક્ષું જીવને, અને એવી રીતે જેને એક જ્ઞાની મહાપુરુષ પ્રત્યે કોઈ પ્રત્યે પરમ પ્રેમ વાળા જે કોઈ સાધર્મીઓ છે એને અરસપરસમાં પણ એવો નિર્મળ પ્રેમ રહેવો જોઈએ, નિર્મળ પ્રેમ રહેવો જોઈએ એકબીજાને, બીજા કોઈ કારણથી નહીં. બીજા કોઈ કારણથી રાગ નહીં કે ભાઈ મને મદદ કરે છે માટે મને અનુકૂળ વર્તે છે માટે હું એના ઉપર રાગ રાખું એમ નહીં. એક ધ્યેય છે, એક માર્ગ છે, એક ગુરુ પ્રત્યે બંનેનો બહુમાન છે એ કારણ લીધું છે. દ્વેષનો તો એમાં અવકાશ જ નથી, રાગમાં પણ આટલી શરત છે, દ્વેષનો તો અવકાશ જ નથી. એટલું જે એમાંથી બોધ લેવાનું નીકળે છે એ પણ મુમુક્ષુની બાહ્ય ભૂમિકાને સમજાવે એવી વાત છે. અન્ય પ્રકાર હે સાધર્મી સાધર્મી વચ્ચે અન્ય પ્રકાર હોવો ઘટતો નથી. ખાસ કરીને પોતે વિચારી લેવા જેવું હોય છે કે મારે આવો કોઈ પ્રકાર મારા ઉત્પન્ન થાય એ મારે સાવધાની રાખવા જેવી છે. બીજ જ્ઞાન એટલે જે આત્મજ્ઞાન છે એનું બીજ નામ સંસ્કાર જે જ્ઞાન ને લઈને પડે એને બીજ જ્ઞાન કહેવામાં. જરા પણ આ માર્ગ ને તો અનુકૂળ નથી, કોઈ પણ એવું કોઈ એકબીજા વચ્ચે કારણ દેખાય સાથે બેસીને નિખાલસપણે નિષ્કપટપણે સરળપણે પૂછી લેવું જોઈએ ભાઈ મને જરાક આમ કેમ લાગ્યું, મારી ભૂલ છે કે કઈ, આપણે વિચાર કરી લઈએ. પણ નિર્મળ હૃદયથી નિર્મળ પ્રેમે પરસ્પર વર્તવું જોઈએ છે, બીજી રીતે વર્તવું જરા યોગ્ય. આત્માને સમાધિ થવા માટે અથવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે, સ્વરૂપ સ્થિરતા થાય એને સમાધિ કહે છે, સમાધિ એને સ્વરૂપ સ્થિરતા કહેવામાં આવે છે. તો એક જ વાતને બે શબ્દોમાં કહી છે કે આત્માને સમાધિ થવા માટે અથવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ, એ બીજ જ્ઞાનને સુધારસ પણ કહ્યું છે. સુધા એટલે અમૃત અને રસ એટલે એમાં સારી એવી જેમાં મીઠાશ હોય એને રસ કહેવામાં આવે છે, જેમાં સારી એવી મીઠાશ હોય એને રસ કહે છે. પછી અમૃત જેવી મીઠાશ જેમાં છે આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે, અમૃત જેવી જેમાં મીઠાશ છે એને મીઠાશ ક્યાં આવે? એક સ્વાદેન્દ્રિય છે રસનાઇન્દ્રિય છે, જીભ જેને આપણે કહે છે, એ મીઠાશને વેદવાનું કારણ છે કે જે મુખને વિશે વર્ષે છે. આપણે નથી કહેતા ભાઈ મોઢાના અમી સુકાઈ ગયા છે, માણસને દેહની છેલ્લી સ્થિતિ હોય ને ફેરફાર હોય તો ઘણા લક્ષણો ઉત્પન્ન થાય ને, તો કે મોઢામાં અમી નથી. અમી નથી એટલે શું છે કે જે થૂંક આવે છે એમાં પણ એક જાતની મીઠાશ હોય છે, એ ત્યાં અમુક પ્રકારની રસગ્રંથિઓ છે મુખને વિશે, જે આ કુદરતી રચના છે મોઢાની, એમાં અંદરના ભાગમાં કેટલીક રસગ્રંથિઓ છે. માણસ નથી કહેતા કોઈ ચીજ ભાવતી હોય તો મોઢામાં પાણી આવે છે, એમાંથી રસ ઝરે છે. આમ કોઈ છિદ્ર નથી દેખાતું, એવા ઝીણા છિદ્રો હોય છે એમાંથી રસ બહાર આવે છે. એટલે વર્ષે છે એમ કીધું, મુખને વિશે વર્ષે છે. આત્માને કયું મુખ છે કે આત્માને આત્માની પર્યાય છે એનું મુખ છે, એનું મોઢું છે કે જેમાં એને અનુભવ રૂપી સ્વાદ આવે છે. જેમ મુખમાં સ્વાદ આવે છે એમ અનુભવનો સ્વાદ કયા અંગમાં આવે છે, દ્રવ્યગુણ અને પર્યાયમાં, પર્યાય અંગમાં આવે છે. જેમ આ મુખાકૃતિમાં મોઢાના અંગમાં છે એમ એ પર્યાય અંગમાં છે. આત્માને સમાધિ થવા માટે અથવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે, તે એક અપૂર્વ લક્ષણ છે, તે એક અપૂર્વ સ્થિતિ છે. સમ્યક જ્ઞાન તો અપૂર્વ દશા છે, સમ્યક દર્શન તો અપૂર્વ દશા છે, પણ એ પહેલા જે આ સુધારસ ઉત્પન્ન થાય છે એ એક અપૂર્વ વાત છે એમ કહેવું છે. અહીંથી અપૂર્વતા શરૂ થાય છે, તે એક અપૂર્વ આધાર છે અથવા એ એક અપૂર્વ, જેમ આધારથી ઉપર જેના આધારે ચણતર કરવામાં આવે છે એ બધું ટકી રહે છે, એમ આ એક એવી સ્થિતિ છે પૂર્વ અપૂર્વ, જેમાં સંસ્કાર અપૂર્વ પડે છે આત્માના, કે જેના આધારે ઉપરની બધી વાતો સિદ્ધપદ સુધીની સર્જન થાય છે, એવો એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. એવી દશાને બીજ જ્ઞાન કહેવામાં આવે, એવી જે જ્ઞાનની દશા તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. સમયસાર પરમાગમમાં આ વિષય ખુલીને કોઈ ગાથાની ટીકામાં નહીં આવતા, જે ગાથાની ટીકા કરી છે એમાં સ્વરૂપ નિશ્ચયનો વિષય પૂરે 144 ગાથાની ટીકામાં કર્યો છે, 143માં પણ એની કેટલીક પૂર્વ ભૂમિકા 142-143માં પણ લીધી છે, જેને પક્ષ નિશ્ચયનો પક્ષ કહ્યો છે, એ નિશ્ચયના પક્ષથી એ વાત લીધી છે. પણ એવો લક્ષ્ય થાય છે, જે જ્ઞાનની અંદર આત્માને લક્ષ્ય બંધાઈ જાય છે, નિર્ણય થાય છે, સંસ્કાર પડે છે, બીજ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, જેને અહીંયા સુધારસ કહ્યો છે, મોટું નામ આપ્યું છે, એ ઇરાદાપૂર્વક આપ્યું છે, એનું મહત્વ સમજાવ્યું છે. અમૃત રસ કહીને એ વિષયનું મહત્વ અહીંયા સમજાવ્યું છે, આ એક બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે. એ વાત સમય સાહેબની ટીકામાં ક્યાંય ખોલવાનો પ્રકાર નથી બીજો, એટલે પરિશિષ્ટમાં એ વાત કહેવાનો આચાર્યદેવને વિકલ્પ થયો છે, કે જે વાત થોડે ઘણે અંશે કહેવાય છે છતાં પણ વિશેષ કહેવાનો વિકલ્પ બાકી છે, તેથી આ જ ગ્રંથ ઉપર જે કોઈ કેટલીક વાતો લખવી છે એમાં લક્ષ લક્ષની ચર્ચા એમણે કરી છે. એટલે એ વિષયને ખાસ મહત્વ આપ્યું છે, પરિશિષ્ટમાં એ વિષય ખોલીને એ વિષયનું ખાસ મહત્વ એમણે આપ્યું છે, સ્થાન આપ્યું છે ત્યાં. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે એટલે આમાં એટલું રહસ્ય છે, ભેદ એટલે રહસ્ય નથી કે તમે અંદરનો ભેદ જુદી વાત છે. ભેદ એટલે સિક્રેટ, ખાનગી વાત, રહસ્યભૂત વાત, એને ભેદ કહેવામાં આવે છે. માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવા જોઈએ. એ જ્ઞાન કોની પાસેથી મળેલું હોવું જોઈએ? કે જ્ઞાની પુરુષથી મળેલું હોવું જોઈએ. સમ્યક સન્મુખ થયા છે એની પાસેથી નહીં, પણ એનાથી જે આગળ છે એમ કહેવું છે. અને જે આત્મા છે, જેને આત્મા પ્રગટ વર્તે છે, જે આત્મા રૂપ થયા છે એમ જાણનાર હોવા જોઈએ. તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે અને આત્મા છે, એટલે પોતાના આત્માને પ્રગટપણે જેમણે ગુણથી, લક્ષણથી અને વેદનથી જેમણે અનુભવ કર્યો છે, આત્મા જાણ્યો છે, એની શેષ વધારે સ્પષ્ટ કરશે એ વાત. એમ જાણનાર હોવા જોઈએ. હવે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતમાં એ સિદ્ધાંતને ગ્રહણ કરવાની યોગ્યતા પૂર્વક એ સિદ્ધાંતનું ગ્રહણ થઈ શકે છે, નહીંતર એ સિદ્ધાંતનું ગ્રહણ થતું નથી. પણ કોઈ વિપરિણામ આવવાનો સંભવ છે એવો એક અહીંયા સંકેત આ ત્રણ લીટીમાં આવ્યો છે. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એટલે એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય તદ્દન ભિન્ન છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી સર્વથા ભિન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. જડ ચેતન તો જુદી જાતના, વિરુદ્ધ જાતના પદાર્થો હોવાથી સર્વથા ભિન્ન છે દેહ ને આત્મા. પણ એક પરમાણુ ને બીજા પરમાણુ સજાતીય હોય તો પણ સર્વથા ભિન્ન છે. અને એક જીવ અને બીજો જીવ સજાતીય હોવા છતાં પણ સર્વથા ભિન્ન છે. મળતું નથી એટલે કેમ કે સર્વથા ભિન્ન છે માટે એકબીજાને એકબીજા મળી શકતા નથી. આ જીવને આ દેહ મળ્યો છે એ વાત ખોટી છે. દ્રવ્યથી દ્રવ્ય મળતો નથી, તેમ આ જીવને કોઈ બીજો જીવ મળી ગયો છે કે આ મને દીકરો મળ્યો એ વાત પણ ખોટી છે. કોઈ દ્રવ્યથી કોઈ દ્રવ્ય મળતો નથી. ભિન્ન કરીને કરીને માનવાનું નહીં, માનીને ભિન્ન પાડવાનું. શું માનીને ભિન્ન પાડવાનું? નહીતર તો ભિન્ન છે અને અભિન્ન માનીને ચાર ગતિમાં પરિભ્રમણ તો ચાલે છે. હવે પરિભ્રમણનો નાશ કરવા માટેનો તો વિષય છે. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કાંઈ કર્તવ્ય કહી શકાય નહીં. કે મારે શું કર્તવ્ય છે? કોઈ દ્રવ્ય સાથે તો સંબંધ નથી. પછી કોઈ દ્રવ્ય પ્રત્યે મારે કર્તવ્ય પણ રહેતો નથી. ન તો કુટુંબનું કર્તવ્ય, ન તો સમાજનું કર્તવ્ય, ન તો દેવગુરુ શાસ્ત્રનું કર્તવ્ય, કોઈ કર્તવ્ય રહેતો નથી. જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી સર્વથા ભિન્ન છે પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. અરે નિયમ, વ્રત, નિયમ, સંયમ, કોઈ કર્તવ્ય રહેતું નથી એમ કહે છે. જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી સર્વથા ભિન્ન છે પછી દેહની ક્રિયા કેમ કરી શકાય? ત્યારે કાંઈ પણ એમ જાણનારને કાંઈ કર્તવ્ય કહી શકાય નહીં. પણ તે ક્યારે? આ પ્રશ્ન ઉઠેલો છે કે વાત તો સાચી છે. ક્યારે? કોના માટે સાચી છે? પોપટની જેમ બોલે એના માટે સાચી નથી. કે સ્વદ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાચિત સમજાય અને સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃતિકૃત થઈ કઈ કર્તવ્ય રહેતો નથી. ઘણા એમ કે છે ને અમારે તો કઈ કરવું નથી, અમારે ક્યાંય કરવું કોઈ કામ અમારે હવે કરવું નથી, બાબતની અંદર રસ ન લેવો હોય તો એમ કે અમારે કઈ કામ કરવું નથી. પણ ભૂમિકા અનુસાર મોક્ષ માર્ગની અંદર આવનારને કે આવેલાને પણ તે રાગ જો યથાસ્થાને ન હોય તો અવશ્ય અસ્થાનનો રાગ હોય હોયને હોય છે. જીવ રાગી હોવાથી સંસારમાં જીવ રાગી હોવાથી રાગમાં તો ઉભો છે. એને જો સ્વસ્થાનનો રાગ ન હોય તો અસ્થાનનો રાગ એને હોય હોયને હોય જ. જ્યારે એ સ્થિતિ અનિવાર્ય છે રાગની દશામાં, ત્યારે એને એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નહીં હોવા છતાં પણ એને પોતાની યોગ્ય ભૂમિકામાં સ્વસ્થાનનો રાગ હોવો ઘટે છે, અસ્થાનનો રાગ હોવો ઘટતો નથી. આ પણ એક સિદ્ધાંત છે. જ્યાં સુધી અસ્થાનનો રાગ સ્વસ્થાનના રાગનું સ્થાન ન લે ત્યાં સુધી એથી આગળની ભૂમિકા એટલે કે સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નપણાની ભૂમિકા થઈને જે સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમે એવું કદી બની શકતો નથી. એ વસ્તુ સ્થિતિ છે. હા, પ્રશસ્ત રાગ હોય છે. પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ બે એ ભૂમિકાનો રાગ દ્વેષ છે. પ્રશસ્ત રાગ પણ હોય છે, પ્રશસ્ત દ્વેષ પણ હોય છે. પણ અસ્થાનનો રાગ મટવા અર્થે સ્વસ્થાનનો રાગ અવશ્ય ભાવી હોવો ઘટે છે, નહીતર ગડબડથી આવીના. અને જ્યાં સુધી એટલી પરિસ્થિતિ રાગની દશામાં ફેરફારને ન પામે ત્યાં સુધી આગળની ભૂમિકામાં જીવ સ્વદ્રવ્ય પરિણામી થાય એ અવકાશ ઘટતો નથી, એ પરિસ્થિતિ હોઈ શકતી નથી. એ એક પ્રતિબંધ છે, એને આગળ જવા માટેનો એક પ્રતિબંધ છે. મોક્ષ માટે સ્વસ્થાનનો રાગ તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો, સાધર્મી પ્રત્યેનો, એ બધા સ્વસ્થાનના રાગ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અને સાધર્મીઓ પ્રત્યેનો, ધર્માત્મા પ્રત્યેનો. દેવગુરુ શાસ્ત્રમાં ધર્માત્મા તો આવી જ જાય છે. એ સ્વસ્થાનનો રાગ છે, શાસન પ્રત્યેનો, એ બધો સ્વસ્થાનનો રાગ છે. કુટુંબવાદી પ્રત્યેનો અસ્થાનનો રાગ છે. સંસારના જેટલા બધા રાગ છે તે બધા અસ્થાનના રાગ છે. દેહાદિ પ્રત્યેનો રાગ એ પણ અસ્થાનનો રાગ છે. ત્યાં સુધી સ્વદ્રવ્ય પરિણામે પરિણમે જીવ એવું બનતું નથી. ત્યાં સુધી પોતાના આત્મામાં પરિણમી જાય કોઈ પણ ક્રિયા એ કરીને, કોઈ પણ કાર્ય કરીને, એ વાત બની શકતી નથી. એવો પ્રતિબંધ વચ્ચે ઊભો છે. તમને સારી વાત છે, નિશ્ચયની વાત બહુ ગમે છે. પણ નિશ્ચયને વ્યવહાર સાથે રહે છે એવી ખબર છે કે નહીં? મોક્ષ માર્ગમાં તો, મોક્ષમાં ગયા પછી વ્યવહાર નથી, પણ મોક્ષ માર્ગમાં તો નિશ્ચયને વ્યવહાર સાથે રહે છે. નિશ્ચય વાંચ્યો નથી, નિશ્ચય છે મોક્ષ માર્ગમાં વાંચ્યો રહેતો નથી. અને વ્યવહારનો જન્મ થાય જ છે, એક સાથે નિર્વિકલ્પ ધ્યાનમાં ઉત્પન્ન થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે વ્યવહાર ક્યારે જન્મે છે, કે નિર્વિકલ્પ ધ્યાનમાં વ્યવહારનો જન્મ થઈ જાય છે. સ્વવિકલ્પમાં હોય કહેવાની જરૂર નથી એમ કે છે, પછી કોઈ સુખી વ્યવહાર દશા છે. પણ જે નિશ્ચયારૂઢ દશા છે, એ સંપૂર્ણ દશા નહીં હોવાને લીધે એ કોઈ પરિપૂર્ણ વિતરાગ દશા નથી. ચોથા આંશિક શુદ્ધિની સાથે આંશિક અશુદ્ધિ રહી, એ આંશિક અશુદ્ધિ તે ભૂમિકાને યોગ્ય જ હોય, એનું ઉલ્લંઘન કરીને નીચે અસ્થાન ન હોય, ત્યારે જ વ્યવહારનો જન્મ થઈ જાય છે. અપેક્ષા નથી, અપેક્ષા નથી એટલે એમ કરું એમ કૃત્રિમતા નથી, એમ પણ સહજ જ હોય છે, એ કુદરતી પરિસ્થિતિ. સ્વદ્રવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ યથાસ્થિત સમજાય, એટલે પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતામાં છે ને એની મર્યાદા પોતાની બહાર ક્યાંય નથી, અને એમ સમજાતા સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમે, એટલે સ્વરૂપના આશ્રયે પરિણમે, સ્વરૂપાકાર ભાવે પરિણમે, અને અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ જાય, સંપૂર્ણપણે સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમે, અને અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ એટલે પૂરેપૂરા ઉદાસ થઈ જાય, કૃતકૃત થઈ જાય, ત્યારે કાંઈ કર્તવ્ય રહેતો નથી. દ્રષ્ટિ અપેક્ષા એ કૃતકૃત થાય છે, શ્રદ્ધાન અપેક્ષા એ ચોથા ગુણ સ્થાને કૃતકૃત પણ થાય છે, પણ આચરણ અપેક્ષા એ કૃતકૃત પણ થતો નથી. આચરણ બાકી છે તો એ આચરણમાં બે ભાગ ઉભા થાય છે, નિશ્ચય આચરણ અને વ્યવહાર આચરણ. નિશ્ચયને આશ્રિત જે વ્યવહાર છે, નિશ્ચયપૂર્વકનો જે વ્યવહાર છે, એ યથાસ્થાને હોવો ઘટે છે. જો યથાસ્થાને ન હોય તો એ ભૂમિકાનો ત્યાગ થઈ જાય છે, અને જે મિથ્યાત્વને અજ્ઞાનમાં આવી જાય છે, અથવા મિથ્યાત્વને અજ્ઞાનમાં એ પ્રકારનો વિવેક ન આવે તો એ ભૂમિકાને છોડીને જીવ પોતે ચતુર્થ સ્થાનમાં પ્રવેશી શકતો નથી. એમ ઘટે છે અને એમ જ છે, એમ ઘટે છે એટલે એમ યોગ્ય છે, અને વસ્તુ સ્થિતિ પણ એમ જ છે. ત્રણેય કાળના જીવો માટે આ સિદ્ધાંત એક સરખો લાગવો પડે છે. હવે અહીંથી બધી એકદમ નિશ્ચયની અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય સ્વભાવના પત્રોમાં ચાલ્યો છે. અધ્યાત્મનો વિષય હવે અપૂર્વપણા એનું મહત્વ છે, એક અપૂર્વ આધાર છે એમ લઈ લીધો, અપૂર્વ લક્ષણ છે, અપૂર્વ શરૂઆત છે, એવા સાધારણ શબ્દ ન લેતા અપૂર્વ આધાર છે એવો શબ્દ લીધો છે. કેમ કે પાયાની ચીજ છે, સંસ્કાર છે. તે જ્ઞાન એટલે બીજ જ્ઞાન, માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન એટલે એવું જે બીજ જ્ઞાન, તે જ્ઞાની પુરુષ એની પાસેથી મળેલું હોવું જોઈએ, એના જાણનાર જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પાસેથી એ વાત મળેલી હોવી જોઈએ. એ જ્ઞાન જ્ઞાની પુરુષ સિવાય બીજેથી મળે એનો કાંઈ અર્થ નથી એમ લેવું છે. કોઈ એવી વાત કરે કદાચ બીજ જ્ઞાનને, પણ જ્ઞાની પુરુષ સિવાય એ વાત બીજ જ્ઞાન, અથવા તો એવો એક દેશના લબ્ધિનો સિદ્ધાંત છે કે દીવાથી દીવો પ્રગટે છે, વગર દીવાથી દીવો પ્રગટતો નથી. બે વાટ ગમે એટલી વાર બાજુમાં રાખે તો કઈ દીવો થાય, પણ એક વાટમાં દીવો હોય તો બીજો તરત દીવો થાય. એટલે બીજ જ્ઞાન પણ જ્ઞાની પાસેથી મળેલું હોવું જોઈએ એમ કહે છે. સ્વરૂપ નિર્ણય પણ જ્ઞાનીના પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે થયેલું હોવું જોઈએ. વિચારધારા તો જાતિ સ્મરણથી થોડી જાગૃત થઈ ગઈ હતી અને 15 વર્ષ આસપાસ કઈ વિશેષ જાગૃત થઈ છે. સિદ્ધાંત જ્ઞાન પણ 15 વર્ષ આસપાસ બહુ સારું છે, કેમ કે પૂર્વના આરાધક હતા ને, પૂર્વના આરાધક હોવાને લીધે એમને વર્તમાન જ્ઞાનીની આવશ્યકતાનો સવાલ ઉભો નહોતો થતો, એ અપેક્ષા એમને માટે નહોતી. એટલે એમને કોઈ જ્ઞાની મળ્યા વગર પણ જ્ઞાન થયું છે, પણ સૌભાગભાઈ નિમિત્ત મળ્યા છે એ વાતમાં શું એ કાગળની અંદર વાત છે એ કોઈ વાત ખુલીને બહાર નથી આવી. ક્યાંય પણ પોતાને કોઈ વિશેષ આત્માનું સ્મરણ થયું હોય અથવા પુરુષાર્થની સ્ફૂર્ણા આવી હોય એવું લાગે છે. 23મા વર્ષે મળ્યા છે, 23મા વર્ષે દશા વિશેષ થઈ છે, જે પૂર્વ ભૂમિકાની દશા વિશેષ થઈ છે. મહાપુરુષ આત્મજ્ઞાની કે મહાપુરુષ કોઈ મંત્ર તંત્ર વાળા એ વાત કોઈ એટલી બધી તો અત્યારે સ્પષ્ટ થાય નહીં, પણ એમને કોઈનું નામ સાંભળીને ત્યાં ગયેલા, મારવાડમાં રાજસ્થાનમાં ગયેલા અને એમની સેવા કરેલી, એ કોઈ પુરુષ સેવા કોઈ હશે એમણે એ વાત લખી કે ભાઈ આ કાગળ લખી દઉં છું, કોઈ યોગ્ય માણસને આપજો, કોઈ યોગ્ય વ્યક્તિને આપજો, એ આનો ભેદ ઉકેલી શકશે, એવું કંઈ રહસ્યવાળી વાત ગોળ ગોળ જ રહી છે. ખુલીને એ વાત સ્પષ્ટ બહાર નથી આવી આજ સુધી. પણ સુભાગભાઈ અને શ્રીમદજીને પહેલો મેળાપ ત્યારથી થયો છે, જ્યારે કાગળ દેવા ત્યારથી, કાગળ દેવા ગયા ત્યારથી જ થયો છે. અને ત્યાર પછી પોતાની દશા પણ સ્વવિશેષ થઈને 24મા વર્ષના પ્રારંભમાં પોતે આત્મજ્ઞાનની દશામાં આવ્યા છે. એટલે એ કાગળ અને પોતાની દશા વિશેષ સાથે કાંઈક સંબંધ થયો છે, એટલે એમને ઉપકારી પણ જાણ્યા છે, ઉપકારી પણ માન્યા છે. વળી સુભાગભાઈને પણ એમને જોતા વેતન અને ત્યારથી જ કોઈ અનન્ય પ્રેમ એમના માટે પ્રગટ થયો છે, જેને અભિન્ન ભાવ કહેવામાં આવે છે. એ અભિન્ન ભાવ સુભાગભાઈને શ્રીમદજી પ્રત્યે વર્તતો હતો. એ પ્રકાર એમણે જોયો ત્યારે એમને એમ થયું કે આટલો બધો આમ આપ જીવને મારા પ્રત્યે પ્રેમ છે, નક્કી કાંઈક એની પાત્રતા વિશેષ દેખાય છે. એ પાત્રતા એમને ખ્યાલમાં આવી છે અને એમને એથી જે કોઈ વિપર્યાસમાં જે હતા એ વિપર્યાસ કેવી રીતે ટળે એ વિષય ઉપર એમની સાથે વ્યવહાર ચાલુ રાખ્યો છે. ઠેર સુધી બધો વિપર્યાસ ટળે અને અવિપરીત પરિણામ થઈને સ્વરૂપાશ્રય થાય, સ્વરૂપને પામે ત્યાં સુધી કામ એમણે નિભાવ્યું છે એમની સાથે કહી શકાય. જ્ઞાન કેળવાઈને ભાવ ભાષણ સુધી પહોંચે, એટલે એ સંબંધીનો એક પ્રયોગ પણ છે. માત્ર વિચાર નથી પણ વિચાર દિશા સહિતનો એક પ્રયોગ છે કે જે પ્રયોગના ફળ સ્વરૂપે ભાવ ભાષણ આવે છે, અથવા બીજ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અથવા સ્વરૂપનું બીજ રોપાઈ જાય છે આત્માને વિશે, કે જે એક અપૂર્વ આધાર છે જેના કારણે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અથવા આત્માને સમાધિ અથવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રગટ થાય છે, એવી જે દશા ઉત્પન્ન થાય છે એનું કારણ આ બીજ જ્ઞાન છે એમ અહીંયા કહે છે. પ્રયોગાત્મક જ્ઞાનથી થયેલો સ્વરૂપ નિર્ણય, સ્વરૂપ લક્ષ અથવા સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ અથવા સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, 751 નું બીજું પદ, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, અનુભવના અંશ અંશ છે એ લક્ષણ છે. જ્ઞાન લક્ષણમાં અનુભવનો અંશ વિદ્યમાન છે, તેને પકડીને તેના આધારે થયેલો જે વિશ્વાસ પ્રતીતિ, એટલે અહીંયા વિશ્વાસ કે અનંત જ્ઞાનને અનંત સુખ સ્વરૂપ, અનંત જ્ઞાન ને અનંત સુખ નો ભંડાર મારામાં ભરેલો છે, સાક્ષાત સિદ્ધપદની મૂર્તિ એવો મૂર્તિમંત મારામાં સદાય બિરાજમાન છે, એવું જે ભાવ પાસે છે એને બીજ જ્ઞાન કહેવાય. અને એ કાળને સુધારસ ઉત્પન્ન થયો એમ પણ કહેવામાં આવે છે. વિશિષ્ટ બીજ જ્ઞાન આપી શકે છે. માત્ર આ વિષયનો જાણકાર માણસ કોઈને બીજ જ્ઞાન આપે છે એમ કેવું નથી. જ્ઞાની છે જે આત્મા છે એમ કહ્યું, જ્ઞાની છે એમ ન કહ્યું, જે તેથી આગળ છે, બીજ જ્ઞાન થી આગળ ગયેલા છે એટલે અનુભવમાં આવેલા છે, અને જે આત્મા છે એટલે આત્મારૂપ થઈ ગયા છે, આત્મસ્થિતિ એ પામ્યા છે એમ જાણનાર હોવા જોઈએ. એના જ્ઞાતા પુરુષની વાત છે, બીજાની વાત એ નથી એમ કેમ છે. એ બીજ જ્ઞાનનો હેતુ થયો એમ જે કહ્યું ધર્મદાસ દીક્ષુલકને, એમના ગુરુએ કહ્યું કે તું અંધા હૈ ક્યા, દેખને વાલે કો નહીં દેખતા, તો એમાંથી અંતર વિચારમાં ગયા, અંતર વિચારમાં ગયા ને અંતર પ્રયોગમાં ગયા જ્ઞાનના, અને ત્યાંથી એમને બીજ જ્ઞાનની ઉત્પત્તિ થઈ, અને એ બીજ જ્ઞાનથી સ્વરૂપ સ્થિતિને પણ એ પ્રાપ્ત થયા. એટલે બાર ની ક્રિયાકાંડ માં આવી ગયા, ક્ષુલક પણ લઈ લીધું હતું, એ વ્રત અંગીકાર કરે ત્યારે ક્ષુલક પણ હોય ને, 10મી પડી માં છે ત્યાં સુધી તો પહોંચી ગયા હતા, પણ આત્મજ્ઞાન નતું. પાંચમા ગુણ સ્થાન ને 10મી પડી માં લીધી, આત્મજ્ઞાન નતું. એને કોઈ કે મને તો અભિમાન થઈ ગયું હતું કે હજારો ઉપવાસ કર્યા છે, સેંકડો વાર સમીર શિખર ની યાત્રા કરે છે ને હું તો મોટો ક્ષુલ્લક છું, એવું મને અભિમાન થયું હતું. એ અભિમાન ઉતારવા એને એમ કીધું કે તું આંધળો છો, શું કહી દીધું, તો જ્ઞાની તો નથી સાધક તો નથી પણ તું આંધળો છો એમ કહી દીધું સીધું. પણ પાત્રતા જોઈને કીધું તું, બીજો હોય તો ગુસ્સો કરે કસાય નહીં, અમે કસાય કરે કે આ તો મારા ઉપર કસાય કરે છે, કસાય નહોતી કરી, કરુણા કરી હતી એના ગુરુએ, તો કરુણા કરી હતી. પણ પહેલાંને એમ લાગે કે મારા ઉપર કસાય કર્યો એટલે એની સામે કસાય કરે, સંસારી પ્રાણી તો એવું જ કરે છે. આ પાત્ર હતા, ગુરુ કંઈક કહે છે, મારા ગુરુ મને મારા હિતને અર્થે કંઈક કહે છે, મારે કંઈક આ જગ્યાએ વિચારવું જોઈએ, હું દેખતો છું અને મને આંધળો કહે છે, નક્કી કંઈક મારી એવી જ ભૂલ થાય છે કે જે આંધળો ભૂલ કરે એવી જ ભૂલ થાય છે એમ સમજીને એમ પોતે અંદરમાં ગયા છે. પરમ શ્રી શ્રી સૌભાગ્ય તથા શ્રી ડુંગર શ્રી સાયલા, આજે કાગળ એક શ્રી સૌભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. ખુલ્લા કાગળમાં એટલે ઉપરનું પોસ્ટકાર્ડ, પોસ્ટકાર્ડને ખુલ્લો કાગળ કહે છે, ખબર હોય તો અંદર બંધ કરેલો હોય એટલે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે જાઈને લખ્યું હતું. પોસ્ટકાર્ડની અંદર સુધારસના વિષયમાં, બીજ જ્ઞાનના વિષયમાં સ્પષ્ટ લખ્યું હતું અને તે જાઈને લખ્યું છે, ઈરાદાપૂર્વક લખ્યું છે, સમજીને લખેલું છે. એમને મધરથી વિચારા એમને લખી નથી લખ્યો, પણ તમારી યોગ્યતા જોઈને આ વિષય છેડ્યો છે એમ કેવું છે. સૌ આ વિષયમાં તમારું એક ધ્યાન દોરવું છે. શું થાય છે કે મુમુક્ષુ જીવ આત્મહિત માટે અનેક પ્રકારના સાધન અપનાવે છે, એ બીજા સાધન એક બાજુ રહ્યા, પણ આત્મજ્ઞાન માટે જે જ્ઞાનનું સાધન છે એમાં તત્વજ્ઞાનનો અભ્યાસ શ્રવણ મનન ચિંતન આદિથી એ સાધન કરે છે. પણ એ તત્વજ્ઞાનનો અભ્યાસ સ્વરૂપ નિર્ણય માટે કરવાનો છે એવો જ્યાં સુધી ઉદ્દેશ નથી હોતો, તત્વજ્ઞાનના અભ્યાસમાં જ્ઞાન કરવાનો ઉદ્દેશ શું એ જ્યાં સુધી ઉદ્દેશપૂર્વક નથી થતો ત્યાં સુધી અન્ય હેતુ એ થાય છે. અન્ય હેતુમાં ઘણા પ્રકાર છે, કોઈ વખત તો વિષય કષાયના પ્રકાર આવી જાય છે, પણ એને છોડી દઈએ આપણે તો એવા પ્રકાર પણ આવે છે કે જેને લઈને તત્વના વિષયમાં ઘણો જાણવાની વૃત્તિ રહ્યા કરે. અનેક વિષયો છે આની અંદર, એવી વૃત્તિ રહ્યા કરે ત્યાં સુધી એને ઉદ્દેશ છે એ ઉદ્દેશ વિહીન પ્રવૃત્તિ છે. યથાર્થ ઉદ્દેશ વિહીન પ્રવૃત્તિ તત્વજ્ઞાનના અભ્યાસને મોક્ષને પણ થાય છે ત્યારે એને આ ભૂમિકા સુધી આવવાનું બનતું નથી, કે જે અપૂર્વ આધાર છે આખા મોક્ષ માર્ગ અને મોક્ષ પદનો, જે અપૂર્વ આધાર છે એ આધાર જ્યાં સુધી પ્રગટતો નથી, આધાર વગર વસ્તુનું ચણતર વધતું નથી. એટલે એમ કહે છે કે ચાઈને લખ્યું હતું, એમ લખવાથી વિપરિણામ આવવાનું છે ને એમ જાણીને લખ્યું હતું. આવું લખવાથી તમને કોઈ ઉલટું પરિણામ આવશે નહીં, આવે ઉલટું પરિણામ આવશે નહીં એમ જાણીને લખ્યું હતું. એટલે તમારી યોગ્યતાનો ખ્યાલ રાખીને લખ્યું હતું. પાત્રતા હોય ગમે તેવી કડવી વાત, ગમે તેવી તીખી વાત, અથવા પ્રથમ દ્રષ્ટિએ અનુચિત લાગે એવી વાત પણ એને વિપરિણામ એટલે ઉલટું પરિણામ લાવતી નથી. અને અપાત્રતા હોય તો ઊંચામાં ઊંચી સારી વાત વિપરિણામ લાવે છે, વિરુદ્ધ પરિણામ લાવે છે, એને સવળાને બદલે દૂર પડે છે, એને અરુચિ થઈ આવે છે એ વિષયની, એમ જાણીને લખ્યું હતું. કાંઈ કાંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં. શું છે કે આ વિષય એટલે બીજ જ્ઞાનના વિષયની ચર્ચા કરનારા પણ જીવો હોય છે તત્વજ્ઞાનના અભ્યાસમાં, અને એ વાત એને ક્યાંયથી વાંચવામાં આવે કે સાંભળવામાં આવે, તેથી એને બીજ જ્ઞાન આવું હોય, સ્વરૂપ નિર્ણય આવો હોય, એમ એને નિર્ણય થઈ જાય, નિર્ધાર થઈ જાય, એમ બનતો નથી. પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભાવ છે. જો એને એ જે વાત વાંચે છે કે સાંભળે છે એ કહેનારને પ્રત્યે એને એમ ખ્યાલ જાય કે આ કોઈ માર્ગના અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, આ અનુભવી પુરુષ છે ને વાત કરે છે, એમ જો એને ખ્યાલ આવે તો એ વાતનું નિરાકરણ એટલે એનો ભેદ, એનું રહસ્ય, એનો અંતરભેદ, એનું રહસ્ય તે પ્રત્યે એટલે તે પુરુષ પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણીને તેની તે પ્રત્યે કાંઈ પણ ભાવના થાય, તેની તે પ્રત્યે એવી ભાવના થાય કે આ પુરુષના ચરણ સમીપતાથી મને આ વિષયનું બીજ જ્ઞાન થવાની સંભાવના છે. આત્મજ્ઞાનનું જે બીજ એવું જે જ્ઞાન, એ જ્ઞાન આ પુરુષ પાસેથી મળશે, એમ એને સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય, પ્રતીતિ આવે કે મળશે તો અહીંથી મળશે, બીજેથી મળશે નહીં, આટલી પ્રતીતિ આવે, અને પછી એના એના ચરણ સમીપ જાય તો કામ થવાનું હોય તો યોગ્યતાવશ થાય. પ્રતીતિ વિના તો એ કામ બનતો નથી, અથવા એને ખાતરી ક્યાંથી થાય કે આ ચીજ મને અહીંથી જ મળવાની છે, એવી ખાતરી ક્યાંથી થાય, એવી ખાતરી થતી નથી ત્યાં સુધી, અને જ્યાં સુધી એવી ખાતરી થતી નથી ત્યાં સુધી એને જે દ્રષ્ટિએ સત્સંગ કરવો જોઈએ, સત્સમાગમ કરવો જોઈએ, અથવા બહુમાનથી સત્પુરુષના ચરણમાં જવું જોઈએ, એટલા બહુમાનથી જીવ જતો નથી. અને ત્યાં સુધી ગમે તેટલી સ્પષ્ટ પરમાર્થને વાત સાંભળે તો પણ એને ખરેખર એનો પરમાર્થ સમજાતો નથી. જ્ઞાની પુરુષ સત્પુરુષ પરમાર્થને વાત ગમે તેટલી સ્પષ્ટ ચોખ્ખી પ્રગટપણે કહેતા હોય તો પણ, એમ લીધું ને નીચેના પેરેગ્રાફમાં કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય કે કહેવાય હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, સંપૂર્ણ પૂરેપૂરી ઓબિડિયન્સ આવી જવી જોઈએ એમ કે છે, પૂરેપૂરું આજ્ઞાંકિતપણું, એક વિકલ્પથી વિરુદ્ધ જવાનો પ્રશ્ન નથી, એમનો વિકલ્પ એ જ પોતાને માટે આજ્ઞા થઈ જાય એવી જ્યારે એની પરિસ્થિતિ આવે છે ત્યારે એને સમજાય છે, નહીતર ગમે તેટલી સ્પષ્ટ વાણી હોય તો પણ તેને સમજાવવું દુર્લભ છે, અથવા સમજાતું નથી, ન સમજાય, ચોખ્ખું કહ્યું હોય તો ન સમજાય, કેમ કે સમજવું છે એ તો વિષય ભાવાત્મક છે અને એનો ભાવ પોતાને ભાસતો નથી. આત્મજ્ઞાન એ શબ્દ છે, બીજ જ્ઞાન એ શબ્દ છે, પણ એનો ભાવ શું, એ ભાવ એને ભાસતો નથી, એની યોગ્યતા આજ્ઞાંકિતપણામાં ઉત્પન્ન થાય છે ભાવ સમજવાની, એમ અહીંયા કહેવા.